દેવલાલીમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું 22/10/87ના નિયમસાર ગાથા 165 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 233.
આત્માને પ્રથમ સંજ્ઞાન થાય છે, પરિપૂર્ણ અવસ્થા જે પ્રત્યક્ષ પોતાના આત્માને જાણે ને લોકાવલોકનમાં ગણાય જાય એવું એક કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. અને જ્ઞાન એમ કેવું તેને વ્યવહારને કહેવામાં આવે છે. હવે અનંત અનંતકાળ ગયો, ઈતો ભૂતકાળ જીવને પરિભ્રમણ કરતા 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 એને અંદરમાં મિથ્યાત્વનું શલ્ય રહી ગયું. વ્યવહારનો પક્ષ, એ વ્યવહારનો પક્ષ એવો સૂક્ષ્મ છે કે ભણેલાને પણ એ ખ્યાલમાં આવતું નથી. જો ખ્યાલમાં આવે તો એનું કામ થઈ જાય, સંસાર સમાપ્ત થઈ જાય. પણ હું બંને જાણું છું એવો જે પક્ષ જીવને અનાધિકાળનો છે એટલે ઉપયોગ સ્વર તરફ પ્રયાસ કરે છે અને આત્માને જાણવાનો પ્રયત્ન પણ કરે, જ્ઞાનમાં પણ બેસી જાય. પણ શ્રદ્ધામાં એમ છે કે હું પરનો જાણનારો છું, પરનો કરનારો છું, એ તો તીવ્ર અજ્ઞાન છે. પણ એનાથી છૂટીને આવ્યો કે હું જ્ઞાતા છું, તો જગતનો સાક્ષી છું, જગતનો કરનાર નહીં પણ કરનાર થાય એને જાણું, અવાજો થાય બધું એનો હું જાણનારો છું. એમ અનાદિકાળથી જીવને પરને જાણવાના વ્યવહારનો પક્ષ રહી જાય છે એટલે પોતાના સુદાત્માના દર્શન એને થતા નથી. ધ્યાનમાં કદી બેસે કલાક, બે કલાક, ચાર ચાર કલાક, અને એને ધ્યેય પણ કદાચ સાચું હોય, એના ખ્યાલમાં આવ્યું હોય, ગુરુ ગમે અથવા જીનવાણી દ્વારા. જો ધ્યેયની ભૂલ હોય તો ધ્યાન પ્રગટણ થતું નથી. તો કદાચિત એમ લ્યો કે એને ધ્યેયનો સ્પષ્ટ ખ્યાલ આવ્યો છે. ધ્યેય એટલે શુદ્ધાત્મા, ધ્યાનનો વિષય, ધ્યાનનો વિષય, જ્ઞાનનો વિષય એને શુદ્ધાત્મા કહેવામાં આવે છે. એ શુદ્ધાત્મા એવો છે કે ધ્યાનથી પણ રહી છે, પરદ્રવ્યથી તો રહી છે, શરીરથી રહી છે, આઠ કર્મથી રહી છે, ભૂલપાપના પરિણામથી પણ આત્મા રહી છે અને પોતાના અનંતગુણથી સહિત છે. અને અનંતગુણની અનંત પર્યાયો પ્રગટ થાય નિર્બળ, એનાથી પણ આત્મા રહિત છે અને પોતાના અનંતગુણથી આત્મા સહિત છે. પરિણામ માત્રથી આત્મા ભીન હોવાને કારણે હું પરિણામનો કરનાર નથી પણ પરિણામનો જાણનાર છું. અહીંયા સુધી આવે છતાં પણ એને અનુભવ થતો નથી. એ વાત કરતા બુદ્ધિ જેને બુદ્ધિપૂર્વક છૂટી છે, અનુભવથી કરતા બુદ્ધિ હજી છૂટી નથી, કરતા બુદ્ધિ પણ અનુભવથી છૂટે છે. પણ એને આગમથી યુક્તિથી અનુમાનથી ખ્યાલમાં લીધું કે હું તો જાણનાર છું પણ કરનાર નથી. અને એને અનુભવથી પણ એમ માનસિક જ્ઞાનથી અનુભવ એટલે માનસિક જ્ઞાનથી વિચાર્યું કે વાત સાચી છે. જેટલા હું વિચારો કરું છું અને જેટલી ઈચ્છા કરું છું એ પ્રમાણે કાંઈ મારું ઘાયરું પતું નથી, માટે થાકીને પણ કરતા બુદ્ધિ પાછો ફરે છે, થાકીને જાણીને પાછો ફરે તો જુદી વાત છે, પણ થાકીને પણ કેટલો પાછો ફરી જાય, શરીરમાં રોગ થાય તો કાંઈ એના હાથની વાત નથી સુધારી શકતો નથી, કાળા વાળ ધોરા આવી જાય એની ઈચ્છા નથી છતાં ધોળા આવે, દાંત ચડી જાય, આંખમાં મોતિયો આવે, કાને ઊંચું ઢોળાય, એ બધી પરિસ્થિતિનો એને ખ્યાલ થયો એટલે નક્કી થાય છે કે હું પર પદાર્થનો કરતા નથી, હું તો જાણનાર છું, એમ જાણીને પણ એ અકર્તા સ્વભાવ સુધી આવ્યો, અર્થાત જ્ઞાતા સ્વભાવ સુધી આવ્યો, પણ એ ધ્યેય એનું સાચું હોવા છતાં એમાં ઉપયોગ લાગતો નથી, ઉપયોગ એમાં અંતર્મુખ થઈ એકાગ્ર થઈ અને આત્માના દર્શન થતા નથી, તો એનું એક કારણ એવી એક ભૂલ મોટી રહી જાય છે કે હું પર પદાર્થો જાણનાર છું, કરનાર નથી, પણ હું પર પદાર્થો જાણનાર છું એવું અંદરમાં સદ્ધાન હોવાથી, રુચિ હોવાથી રુચિ અનુસાર એનું પરિણામ થઈ જાય છે, રુચિ કહો, શ્રદ્ધા કહો, પ્રતીતિ કહો, વિશ્વાસ કહો, કે હું આ હાથને હલાવતો નથી પણ હલતા હાથને જાણું છું, હાથને હું હલાવું છું એવું જે માને છે એ તો સ્થૂળ અજ્ઞાની જીવ છે, એને તો ધર્મ ત્રણ કાળમાં થવાનો, પણ હલતા હાથને હું જાણું છું અને હું આનો જાણનારો છું, આનો કરનારો નહીં પણ આનો જાણનારો છું, એમ શ્રદ્ધામાં જ્યાં સુધી વિપરીતતા છે ત્યાં સુધી એનો ઉપયોગ વર્ગ નહીં તરફ જાય છે, આનો જાણનારો છું પણ આનાથી ભીન મારો આત્મા એનો જાણનારો છું એ એના લક્ષમાં આવતું નથી, અને કદાચિત કોઈ જ્ઞાની એને મળી જાય કે પરને જાણતા આત્મા નહીં જણાય, માટે આત્માને જાણવો જોઈએ પ્રથમ, તો એ પરને એકાંત જાણવાનું છોડી અને સ્વ પર બેને જાણું છું એમ આવ્યો, પણ કેવળ સ્વને જાણનારો છે એમાં એ આવતો નથી, ત્યાં સુધી એનું ધ્યાન આત્મામાં લાગતું નથી, કેમ કે શ્રદ્ધામાં એમ છે કે ઉપરનો જાણનારો છું, તો વૃત્તિ હંમેશા પર તરફ જ જાય છે, એનું કરવું મળે એના તરફ થી જાય, અને કા પરનો જાણનારા છું તો પરની જાણવા તરફ નથી, વૃત્તિ એટલે પરણતિ, પરણતિ એટલે જ્ઞાન દર્શન ચારિત્રના ત્રણ પ્રકારના જે પરિણામ છે એ બહિર્મુખ ક્રિયા કરે છે, એટલે એને સમ્યક દર્શના ચારિત્રાણી મોક્ષ માર્ગ એ પ્રગટ થતો, એમાં અત્યારે આપણે એક વિષય એવો લીધો છે કે જ્ઞાનનો સ્વભાવ પરપ્રકાશક છે, કે જ્ઞાનનો સ્વભાવ સ્વપરપ્રકાશક છે, કે જ્ઞાનનો સ્વભાવ અંદરમાં સ્વપરપ્રકાશક છે, અને જ્ઞાનનો સ્વભાવ અંદરમાં સ્વપ્રકાશક છે, એમ અનેક રીતે જ્ઞાનની આપણે ચર્ચા કરવાની છે, બહુ ધ્યાન દઈને સાંભળવા જોઈએ છે, માગણી થઈ છે કે જ્ઞાનની ચોક્કસની જરૂર છે, વાત સાચી, પહેલાં હું એક દ્રષ્ટાંત આપું પછી એક આચાર્ય ભગવાને કહેલી વાત કરું, પહેલાં દ્રષ્ટાંતો હું ઉપરથી આપું છું કે એક પ્રોફેસર સાહેબ હતા તો એને એના વિદ્યાર્થીઓને 50 વિદ્યાર્થીઓને રાત્રે બોલાવ્યા કે તમને આજે રાત્રે હું પેપર આપું છું કે તમારે એક કલાક માઇક પર શું કરવું. પ્રશ્ન જાજા નથી, પ્રશ્ન એક જ હું આપીશ. એક જ પ્રશ્ન એક કલાક આપશો તો હા, એક પ્રશ્ન એક કલાક આવી ટાઈમ, એક કલાકમાં તમારે એનો જવાબ લખી નાખો. રાતના 9 વાગે પ્રશ્ન આપીશ, એની પહેલા નહીં. એટલે પ્રણામ સંકલ્પમાં જ બોલાવ્યા 50 વિદ્યાર્થી અને પ્રોફેસર હર્ષદભાઈ. પ્રણામ સંકલ્પમાં 50 વિદ્યાર્થી બોલાવ્યા. આ બધા વિદ્યાર્થી છે. વિદ્યાર્થી ક્યાં? આ બધા છો બોલાવ્યા રાતના 9 વાગે. પ્રોફેસર સાહેબ આવ્યા અને પ્રશ્ન પૂછ્યો. આ તો પ્રશ્ન વધારે કે આ વોલ્ટની અંદર કેટલી વસ્તુઓ છે એ લખીને તમે પેપરમાં આપો, મોટેથી નહીં લખીને આપો. તો બધા બે ઘડી તો કોઈ એવા હોય ને ચીખડી, આવો પ્રશ્ન બોલો. હવે આમાં શું આ પ્રશ્ન ને આમાં બુદ્ધિ શું આપણે લગાવવી? આ તો પ્રાધાન્ય વાત છે. આ હોલમાં જેટલી વસ્તુ હોય એટલી તમે લખીને આપો. બે ઘડી થોડા છોકરાઓ તો એવા હોય ને કેટલાક પ્રકૃતિવાળા ભક્તિ પણ, તો સર તો જાણતા હતા કે બધા નાપાસ થવાના, એ તો ખબર નથી. પણ આ વિદ્યાર્થીઓને જરા અભિમાન કરી ગયું છે, અભિમાન ઉતારવા માટે કે આ હોલની અંદર આ સ્વાધ્યાય રૂમમાં જેટલી વસ્તુ હોય તે લખીને આપો. એક કલાકમાં 1.25 કલાકે પેપર લખીને આપી દીધા. નાનામાં નાની વસ્તુ ટાંચણી હતી ને એ પણ લખી, બાકી રાખ્યું. એટલી મહેનત કરીને બધું એને લખ્યું. 50 વિદ્યાર્થીઓના પેપર આવ્યા હાથમાં, 50ને નાપાસ, એમાં બડો ફેરો. સાહેબ 50ને નાપાસ કરી શકતા નથી, 49ને નાપાસ કરી શકો, એકને તો પાસ કરો અને ક્યાં કારણ આપો, નાપાસનું કારણ આપો. તો કે હું કારણ આપું, તમને બુદ્ધિમાં ઉતરે તો તમે આપો. આ બધી વસ્તુઓ છે તમે લખી એ કેના માધ્યમથી લખી? જરા ઠંડા કર્યા. આપણે કઈ ભૂલા મોટી ગીત ભૂલા છે. જો અંધારું હોત તો આ વસ્તુ લખી ન શકા, તો પ્રકાશમાં આપણે લખી છે અને પ્રકાશ છે આમાં, એ ઉડી ગયા. આપણે 50% ઠંડા પડી ગયા. પછી કહ્યું, જો આમાં તમે ટ્યુબલાઇટ લખી નથી, પ્રકાશક દીપક, દીપકને ભૂલી ગયા. આમાં દીપક છે કે નહીં? અમારી મોટી ભૂલ. ટીક ડાઉન ટુ બેટ ડાઉન. ટ્યુબલાઇટ હોવા છતાં પાછું એક નહીં, 5-8 ટ્યુબલાઇટ છે તો પણ લગતા ભૂલી ગયા. એક સ્થાન કરો ઉપર ક્યાં એક શાસ્ત્ર નો આધાર આપીને દ્રષ્ટાંત. યોગસાર નામનું એક શાસ્ત્ર છે, આચાર્ય ભગવાનનું લખેલું, સંત ધર્માત્મા મહાત્માનું લખેલું યોગસાર નામનું, અમિત ગતિ આચાર્ય એનું એક શાસ્ત્ર છે. યોગસાર નામ છે, અમિત ગતિ આચાર્ય કૃત યોગસાર. એમાં આચાર્ય ભગવાન ફરમાવે છે કે પ્રકાશક, પ્રકાશો અને પ્રકાશ્યો. પ્રકાશક એટલે દીપક, ટ્યુબલાઇટ કહો કે દીપક. પ્રકાશો એટલે એનો આ પ્રકાશ જે ફેલાય છે એ પ્રકાશ, એની પર્યાય ભૂલી દ્રવ્ય અને પ્રકાશ એની પર્યાય. અને પ્રકાશ્ય એટલે આ બધા પદાર્થો ઘટપટાડી જે કઈ પ્રકાશ દ્વારા દેખાય એને પ્રકાશ્ય કહેવાય. પ્રકાશક, પ્રકાશો અને પ્રકાશ્ય. ત્યારે આચાર્ય ભગવાન કહે છે કે તને શું જણાય છે પ્રકાશ દ્વારા? કે ઘરો જણાય છે, કપડું જણાય છે, શોભાચાર જણાય છે, આ બધું જણાય છે. ત્યારે આચાર્ય ભગવાન કહે છે કે જે પ્રકાશથી ભિન્ન છે, જે પ્રકાશથી ભિન્ન છે એ તને જણાય છે, અને પ્રકાશથી અભિન્ન દીપક છે એ તને જણાતો નથી. અમને તો આશ્ચર્ય થાય છે, અમને તો આશ્ચર્ય થાય છે. એ દ્રષ્ટાંત બોલો છો, એને પછી સિદ્ધાંતમાં ઉતારે કે એ ભવ્ય આત્માઓ, તમે આત્મા, જ્ઞાનમય આત્મા, તમારામાં જ્ઞાન શક્તિ ભરી છે. તમારા બધામાં શક્તિ, જ્ઞાનની પૂરો વિકાસ થાય કેવળ જ્ઞાન એવી શક્તિ અંદર ભરી છે. પણ પૂરી શક્તિની વ્યક્તિ પ્રગટ નથી થઈ, પણ પૂરી શક્તિની વ્યક્તિ ઉપયોગ લક્ષણ જાણવાની ક્રિયા તમારામાં થાય છે. તો આત્મા છે અને એનામાં જ્ઞાન થાય છે, જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, અને એ જ્ઞાનની પર્યાયમાં પરપદાર્થો જણાય છે, જ્ઞેયો જણાય છે, જ્ઞાનમાં જ્ઞેયો જણાય છે. ત્યારે આચાર્ય ભગવાન પ્રશ્ન કરે છે કે તમને શું જણાય છે? કે પર જ્ઞેયો જણાય છે, આ બધું જ્ઞાનમાં બધું જણાય છે. ત્યારે આચાર્ય ભગવાન કહે છે કે જ્ઞાનથી જે ભિન્ન છે એ જણાય છે, અને જ્ઞાનથી અભિન્ન એવો તારો આત્મા તને જણાતો નથી. અમને તો આશ્ચર્ય થાય. જોજો, પર પ્રકાશક માં ઉભો છે અને સ્વપ્રકાશક ને ભૂલી ગયો. ઓલા 50 વિદ્યાર્થી ના પાસ એ બધા અજ્ઞાની એમ કે છે કે અમે પરને જાણીએ છીએ, બધા નાપાસ અજ્ઞાની છે. એમ જે જ્ઞાન જેનું છે એને ન જાણે, અને જે જ્ઞાન પરને જાણવા જાય અને પોતાને ભૂલી જાય એને જ્ઞાન કહેવાય છે, એને અજ્ઞાન કહેવામાં. હવે અહીંયા આપણે ચર્ચા લેવી છે કે આત્માને આત્માના દર્શન કરવા હોય, અનુભવ કરવો હોય, આત્માને જાણવો હોય, તો કયા પ્રકારના જ્ઞાનથી આત્મા ગણાય? આત્માનું ધ્યાન કયા જ્ઞાન વડે થાય? આત્માનું ધ્યાન કયા જ્ઞાન વડે થાય? કે પરને જાણનાર જ્ઞાન વડે આત્માનું ધ્યાન થાય, આત્મા જણાય ન જણાય? નિતિનભાઈ ના પાડે. આમ આમ જાણે, આમ જાણે ત્યાં સુધી આ રમણીભાઈ જણાય એમ, અને જાણવો છે આત્માને, અને જાણવું છે આમ. આમ જાણવું બંધ કરવું નથી, એનો નિષેધ કરો, અને આત્માના દર્શન કરવા છે નહીં થાય. કહે છે કે હું પરને જે જાણું છું એવું જે તારું વ્યવહારનો પક્ષ છે એ એક વાર બંધ કરી દે, કે હું પરને જાણતો નથી. ત્યારે શિષ્ય કહે કે પરને જાણતો નથી તો ઠીક છે, પણ હવે સાહેબ હું સ્વ પર બે ને જાણું તો શું હતો? એકને જાણું ત્યાં સુધી તો જ્ઞાન હતું, પણ સ્વ ને પર બે ને જાણું તો જ્ઞાન કહેવાય કે નહીં? કે તોય અજ્ઞાન. કેમ? એક દાખલો આપ્યો હતો, દાખલો એવો છે કે અગાઉના કાળમાં, અત્યારે છે નાના બંદર ઉપર બોલા ઓથળા ફાંડ ને બધાના ચોકાઈ ને, તો એકમાં પાટલો પાટલો કાંટો મોટો કાંટો ભૂળી હોય, અને એકમાં મૂકે ગુણી ને બીજામાં મૂકે મુણુકા, મુણુકા કહેવાય, મુણુકા મુણુકા. હવે કોઈને એમ થયું કે આજે મારે વજન કરાવ્યું છે, તો એ બધું ઉતારી દો. અને મારે વજન એવી રીતે કરવું છે કે બે માં પગ રાખવા, બે માં પગ રાખતા વજન નહીં થાય. બપોર બે બે જાણતા આત્મા નહીં જણાય. ડામાડોળ થશે તારો ઉપયોગ બે તરફ તારું લક્ષ રાખવું, તારે આમાં રાખવું છે ને આમાં રાખવું છે. એકાગ્રતા સ્થિરતા ઉપયોગી નહીં થાય. ત્યારે હવે શું કરવું? શિષ્ય પૂછે છે કે બિલકુલ પરનું જાણવું બંધ કરી દો. કથનચિત જાણું ને કથનચિત ન જાણું કે નહીં, સરોઠા બંધ કરી દો. એક વાર થોડીક વાર હું કહું એમ કર, હું જે તને લાઈન બતાવું તું બિન અનુભવી છો, તને આત્માનો તો દર્શન થયા નથી. તો એક વાર હું કહું એમ તું કર કે શ્રદ્ધામાં હો, શ્રદ્ધાથી નિષેધ કર કે હું પરને જાણતો નથી. જ્યાં પરને જાણતો નથી ત્યાં એ ઉપયોગ આત્માની સરું ખાવી સ્વજ જણાય છે, પર જાણતો નથી. તો એવું શ્રદ્ધાનું બળ આવે છે જીવને, એ ઉપયોગ વાળવો નહીં પડે, ઉપયોગ વળી જશે. ઉપયોગને વાળવાના પ્રયત્નમાં ઉપયોગ વળતો નથી, કરતા બુદ્ધિ થઈ જાય છે, સહજ સાધ્ય છે. એ જ્ઞાનની અવસ્થા પણ સહજ આવે છે. એ કઈ બળાત્કાર આત્મા ઉપર કરે તો કઈ ધ્યાન પ્રગટ થતું નથી. પછી તો શું થાય છે કે ધ્યાનનું ધ્યાન કરે છે, જે ભૂલાઈ ગયું આ ધ્યાન કરું છું ને એમાં મને બહુ શાંતિ છે. અત્યારે ધ્યાનની શિબિરો ચાલે છે, ધ્યાનમાં બેસીએ છીએ, બહુ શાંતિ જણાય છે. વેપાર રોજગાર કરતા તો આ સારું છે ને, પછી સરખામણી ત્યારે કરે. પણ તારી લાઈન ખોટી છે એની તો તને કઈ ખબર નથી. કહે છે કે ભાઈ એમ આત્માનો ઉપયોગ અંદર નહીં આવે. તું એક વખત પરને જાણવાની રૂચિ છોડી દે ત્યારે પરનું જાણવું આપોઆપ બંધ થઈ જશે. રુચિ રાખવી છે અંદરમાં પરને જાણવાની, શ્રદ્ધા પરને જાણનાર છું એમ રાખી છે, અને ઉપયોગને અંદરમાં લાવવા માંગે છે. ઉપયોગ અંદર આવશે નહીં. પરને હું જાણતો જ નથી તો કોઈ કદાચ એને મળી જાય કે ભાઈ આ ઉપદેશ તમે ક્યાંથી સાંભળો? કેમ કે આત્માનો સ્વભાવ અનેકાન છે. સ્વને જાણે ને પરને જાણે. ભાઈ સાહેબ બેવાય ભાઈ ના શું નામ? પ્રવીણભાઈ તો એકાંત થઈ જશે. એવા અજ્ઞાની જીવોને અજ્ઞાનમય ભાવમાંથી ખોટા ઉઠે. સલ્લી મોટું છે સાંભળ. અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નિષ્પત્તિ પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ એ ઉપકારી નથી. વિષય બહુ સારો છે, સૂક્ષ્મ છે, સમજવા જેવો છે, અભ્યાસીને બહુ મજા આવે એવું છે. બિન અભ્યાસી હોય ને અભ્યાસ થાય, અને અભ્યાસીને પાકું થઈ જાય લાભ. લાભ ને લાભ, અહીંયા નુકસાન નો તો કઈ વેપાર છે. વન વે ટ્રાફિક છે પ્રવીણભાઈ, વન વે ટ્રાફિક. સ્વાધ્યાયમાં લાભ લાભ ને લાભ, નુકસાન તો વેપાર. અહીંયા વેપાર તો બધા બંધ કરીને આવ્યા છે ને, ભલે ચાલતી માટે, પણ બંધ કરીને આવ્યા છે ને. તો નુકસાન નો વેપાર તો પાપ નો વેપાર તો અત્યારે છે. કહે છે એક વાર હું પરને જાણતો નથી, એમ તું શ્રદ્ધામાં બળ લાય તો આપોઆપ ઉપયોગ અંદરમાં આવી જશે. ઉપયોગને વાળવો નહીં પડે. તારું લક્ષ્ય તો ધ્યેયનો વિચાર આવે, ધ્યાનનો વિચાર ના આવવો જોઈએ. ધ્યેયનો વિચાર આવે, હું કોણ છું એનો વિચાર આવે કે હું તો ધ્રુવ પરમાત્મા છું, નાયક છું, એક છું, અભેદ છું, સામાન્ય છું. એમ સ્વ સામાન્યનો વિચાર આવવો જોઈએ. એ સામાન્ય જાણનારું જે જ્ઞાન ધ્યાન, એ ધ્યાનનું ધ્યાન નહીં રાખવાનું. ધ્યાનનું ધ્યાન છૂટી જાય, ધ્યેયનું ધ્યાન થઈ જાય. આપણે કેટલા આગળ વીધા, અહીંયા નિયા છો બોલ, આગળ વધવાની વાત કરિશ્મા. હા એક હતા ભાઈ, આ તો એનું લક્ષ આવ્યું, ગુજરી ગયા એક ભાઈ, નામ નહીં લઉં. રાતના 9-10 વાગે બેસી જાય ખુરશી ઉપર, ખુરશી ઉપર બેસી જાય. સવારના 4-5 વાગે દૂધ વાળો આવે ત્યારે દૂધ લેવું છે ત્યારે એની જાનકી થાય. એના ધર્મ પર પૂછી કે કેટલા અને પૈસા ધ્યાનમાં, ત્યારે ટોનમાં કહેતા હતા. કારણ કે એને ખબર હતી કે મારા હાથી ઉંદર હશે, એટલે ખબર કહેવાય તો નહીં પછી નહીં. હા એ 14 વાર સુધી પૂછી ગયો, પછી અઠવાડિયું મદદ થાય, પછી ધ્યાન તો રોજ કરે, કોઈ વખતે 2 વાગે સુધી, 3 વાગે, કોઈ વખતે 1:15 સુધી બેસી જાય ત્યાં. પછી 15 દી પછી પૂછે, 15 આના સુધી પૂછી ગયો છું, તું ભલે મારી મત કરી દે, પણ હું તો 15 આના સુધી પૂછી ગયો. પછી 15 દી 20 મહિના પછી, હવે 15.5 આના સુધી ચડાવે છે, પૂછે હાથમાં હાથમાં આવી જશે. આ બનેલો બનાવ, આ જે છે ને એ વાત હું કરું છું ને, બનેલો બનાવ. એમની નજર 14 ને આવ્યો, 14.5 ને આવ્યો, 15 ને આવ્યો, કેમ ધ્યાન કર્યું એને? એનું ધ્યાન કર્યું, પર્યાયનું ધ્યાન કર્યું. પર્યાય દ્રષ્ટિ રહી ગયો, દ્રષ્ટિ ન થઈ. એને ધ્યાન કેટલું રાખ્યું? 14 ના, 14.5 ના, 15 ના. પર્યાય નો એને ચક્ષુ બંધ કરવા જોઈએ, એ બંધ ન કર્યા. એટલે અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નિષ્પત્તિની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુને ઉપકારી નથી, એવું એક શ્રીમદનું અમૃતમય વાક્ય છે. અમૃતતુલ્ય વાક્ય, એને આપણે અત્યારે આ જ્ઞાનમાં ઉતારવું. બધા દ્રવ્ય પર્યાયમાં ઉતાર્યું છે, અહીંયા આપણે જ્ઞાનની પર્યાયમાં પણ અનેકાંત કરવું છે. અનેકાંત જ્ઞાન જે અનેકાંત છે, જ્ઞાન પ્રમાણ જ્ઞાનનો વિષય છે. પ્રમાણ જ્ઞાનના જ્ઞાનની પર્યાયમાં 100 પણ ગણાય અને પર પણ ગણાય, એને પ્રમાણ જ્ઞાન કહેવાય. એને પ્રમાણ જ્ઞાન, આગમ પ્રમાણ, આગમ પ્રમાણ જુદું, અધ્યાત્મ પ્રમાણ જુદું, બધું આપણે લેશું. શાંતિથી ધીમે ધીમે, વિષય જરા સૂક્ષ્મ છે. તો પ્રમાણ જ્ઞાન કેને કહેવાય? કે જે જ્ઞાનમાં પોતાનું આત્મા પણ ગણાય અને પર પદાર્થ પણ ગણાય, એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. એ પ્રમાણ જ્ઞાન છે, એમાં અનેક પણ વાયુ, સ્વ પણ ગણાય ને પર પણ ગણાય, તો એમાં અનેકાંત શીખ્યું, અનેકાંત પ્રમાણ, અનેકાંત પ્રમાણ. હવે એ શ્રીમદજી કે છે કે આ અનેકાંતમાં કીધું એકાંત કાઢ. એકાંત કેવી રીતે કાઢવું? કે 100 જણાય છે ને પર ગણાતો નથી. નહીં દ્વારા તું વ્યવહારનો નિષેધ કર. પ્રમાણમાં રવિભાઈ સૂક્ષ્મ છે, વાત નવી છે. તો તે સ્વીકાર કર્યો કે પરીક્ષા કરવાનો ટાઈમ ક્યાં છે અમને? નહીં તો સ્વીકાર કર્યો એટલો. ભાઈ પ્રમાણ જ્ઞાન એટલે શ્રીમાન જે જ્ઞાન જ્ઞાનની પર એક છે, એમાં 100 નો પ્રતિભાસ થાય અને પરનો પણ પ્રતિભાસ થાય. સ્વપર પ્રકાશક છે એ. સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયને પરમાત્મા પ્રમાણ જ્ઞાન કહે છે. એ પ્રમાણ જ્ઞાનમાંથી એક અંશ નિષ્ઠેનો છે અને બીજો અંશ વ્યવહારની નો છે. એમાં ને એમાં જે પરને જાણે એ જ્ઞાનના અંશને વ્યવહાર કહેવાય, અને જે જ્ઞાનમાં 100 જણાય તે જ્ઞાનના અંશને નિશ્ચય કહેવાય. હવે 100 પર 2 જણાય છે, એમાંથી અનેકાંતમાંથી એકાંતમાં આવવા માટે પરને જાણવાનું સર્વથા બંધ કરી દે. અને આત્મા જ એકલો જણાય તેને સમ્યક એકાંત કહેવામાં, પોતાનો આત્મા જણાય ને બીજું કઈ ન જણાય. સામાન્ય જણાય ને વિશેષ ન જણાય, ધ્યેય જણાય ને જ્ઞાન ન જણાય. રાગ તો એ વખતે જણાતો જ નથી, એને તો પ્રશ્ન જ નથી. પણ જે જ્ઞાનની અવસ્થામાં સામાન્ય સ્વભાવ નજરમાં આવે છે એ વખતે સામાન્ય જણાય વિશેષ
ના જણાય.
સામાન્યને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન ન જણાય, પરને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન તો ન જણાય. જ્ઞાનની પર્યાય જ્ઞાનને પ્રસિદ્ધ કરે એ જ્ઞાનની પર્યાય ન જણાય. સામાન્યને પ્રસિદ્ધ કરનારી જ્ઞાનની પર્યાય પણ ન જણાય. એટલું સામાન્ય જણાય ત્યારે અનુભવ થાય. મૂળ વાત છે આ જૈન દર્શનની. આ જૈન દર્શનની સર્વજ્ઞ ભગવાને કહેલી આત્માનો અનુભવ કેમ થાય તેની વિધિ બતાવે છે કે પ્રથમ તો પરને હું જાણું છું, બંધ કરીને કે સ્વપરને જાણું છું, એમાં સ્વપરને જાણું છું એમાંથી તમે કે કાંત લાવ કે વ્યવહારનો નિષેધ કર ને નિશ્ચય પ્રગટ. નિશ્ચય નહીં વડે સ્વાસિત, નિશ્ચય વડે પરાસિત વ્યવહારનો નિષેધ કર. કે નાયક આત્મા જણાય છે, રાજ જણાતો નથી, પર્યાય જણાતી નથી. દેવગુરુ શાસ્ત્ર તો ક્યાંય ગયા, એ તો દૂર થઈ ગયા. અંદરના પરિણામ જણાતા નથી. એકલો અપરિણામી સામાન્ય સુદાત્મા નાયક સુદાનંદ આત્મા જણાય છે, જેમાં રાગ નથી, દ્વેષ નથી, બંધ નથી, મોહ નથી, જેમાં કર્મ નથી, જેમાં નો કર્મ નથી, જેમાં ગુણ સ્થાન નથી, જેમાં માર્ગના સ્થાન નથી, જેમાં ગુણ ભેદ નો પણ અભાવ છે એવો ગુણી જણાય છે. એમ જયારે સામાન્ય ઉપર એની હિત લાગે અને એ વખતે સામાન્ય જાણનારું જે ધ્યાન, એ ધ્યાન નું પણ ધ્યાન છૂટી જાય અને તેનું ધ્યાન થાય તેને અનુભવ કહેવામાં આવે છે. હવે એ વિષયની આપણે ગાથા દ્વારા લઈને આ ઉપર કરતી વાત કરી. ગાથા 165 છે. કેવળ જ્ઞાનનો વિષય છે. જે કેવળ જ્ઞાનમાં જેવું થાય એવું શુદ્ધ જ્ઞાનમાં થાય. શુદ્ધ જ્ઞાન પણ સમ્યક જ્ઞાન છે અને કેવળ જ્ઞાન પણ પૂર્ણ સમ્યક જ્ઞાન છે. બે જ્ઞાન સમ્યક છે. એ 100 પાવર નો ગ્લોબ હોય અને 120 પાવર નો ગ્લોબ હોય તો પણ એ પ્રકાશક કહેવાય. એમ કેવળ જ્ઞાન નો ભરકો છે સૂર્ય સમાન અને શુદ્ધ જ્ઞાન દીપક સમાન છે. પણ બે માં જાણવું છે અને એ સૂર્યનો પ્રકાશ પણ સૂર્યને પ્રસિદ્ધ કરે છે અને કોળિયાનો પ્રકાશ પણ કોળિયાને દીપકને પ્રસિદ્ધ કરે છે. કોળિયાને નહીં પણ દીપકને પ્રસિદ્ધ કરે છે. એમ કેવળ જ્ઞાન પણ નિશ્ચય નહીં આત્માને જાણે છે અને શુદ્ધ જ્ઞાન પણ પોતાના શુદ્ધ આત્માને જાણે છે. એવા પક્ષમાં આવતા એને પક્ષાતી ક્રાંતિને અનુભવ.
નિજ પ્રકાશક જ્ઞાન દ્રષ્ટિ છે, નિશ્ચય નયે છે નિજ પ્રકાશક જીવ તેથી દ્રષ્ટિ છે. શું કે આચાર્ય ભગવાન આખા જગતે વ્યવહારની વાત સાંભળી છે, નિશ્ચયની વાત સાંભળી છે. નિશ્ચયની વાત ક્યાંક ક્યાંક વિરલ છે, વ્યવહારની વાતો ઠામ ઠામ ઠેક ઠેકાણે મળશે. નિશ્ચય એટલે સત્યાર્થ ને વ્યવહાર એટલે ઉચ્ચાર. યથાર્થ નું નામ નિશ્ચય અને ઉપચાર નું નામ વ્યવહાર છે. જેમ કે દેહ ને જીવ કેવો એ વ્યવહાર છે. આ દેહ છે ને મનુષ્ય રણભાઈ, એને આ જીવ કેવો એ વ્યવહાર છે. અને જ્ઞાનમય આત્માને જ્ઞાનમય આત્મા કેવો તે નિશ્ચય છે. જેવું જેનું યથાર્થ સ્વરૂપ હોય એ યથાર્થને પ્રતિપાદન કરે તેને નિશ્ચય એટલે ખરું કહેવાય. અને સંયોગને સંયોગનો આરોપ સ્વભાવમાં આપી શકીએ કે આ પુરુષ કે જીવ છે તો એ વાત વ્યવહારની છે, માટે ખોટી સમજવી. આ જીવ નથી, જીવાનાથી જુદો છે. એમ નિશ્ચય નહીંની વાત જિનાગમમાં પણ ઓછી છે, વ્યવહારની વાત જિનાગમમાં પણ ઠામ ઠામ ઠેક ઠેકાણે મળશે. સવિતારની જ્ઞાન લીલાતા વાળે છે બાવા કે પ્રાણીઓને અનાદિકાળથી વ્યવહારનો પક્ષ છે અને જીનવાણીમાં પણ ઉપદેશ એનો આપવામાં આવ્યો છે. અને પરસ્પર પ્રાણીઓ વ્યવહારની વાતો કરે છે પણ એનું ફળ સંસાર છે. શુદ્ધનીનો પક્ષ એટલે કે નિશ્ચયનો પક્ષ, એ યથાર્થને બતાવનાર આત્મા ને બતાવનાર જે જ્ઞાન, એવો શુદ્ધનીનો પક્ષ કદી આવ્યો નથી. એનો ઉપદેશ વિરલ ક્યાં ક્યાં છે? જ્યાં જ્ઞાની હોય ત્યાં એ ઉપદેશ હોય, અજ્ઞાની નિશ્ચયના સ્વરૂપને જાણતો નથી એટલે ઉપદેશ આપવાની શક્યતા નથી. શુદ્ધનીનો ઉપદેશ ક્યાંક ક્યાંક વિરલ છે, પણ શ્રી ગુરુએ એના ઉપદેશનું ફળ બહુ જાણી અને એનો ઉપદેશ સમયતામાં પ્રધાનતાથી આપ્યો. એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય શું અને જ્ઞાનની પર્યાયનો વ્યવહાર શું, એનો વિષય ધીમે ધીમે ઘણું શાસ્ત્રનો આધાર લઈને આવશે. પેલા જ્ઞાનની પર્યાયના નિશ્ચયની વાત ચાલે છે. અનિવાર્ય નિશ્ચય નહીં થી, નિશ્ચય નહીં કે સોને પ્રસિદ્ધ કરે જે જ્ઞાન, એનું નામ નિશ્ચય નહીં છે. નહીં એટલે જ્ઞાન, નિશ્ચય એટલે જેવું સ્વરૂપ છે એવું પ્રતિપાદન કરે તેને નિશ્ચય પરમાર્થ નહીં કહેવામાં આવે છે. નિશ્ચય નહીં થી જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન નો અધિકાર છે. જ્ઞાન સ્વપ્રકાશક છે. મૂળમાંથી 2000 વર્ષ પહેલા નિશ્ચયની થી જોવામાં આવે તો જ્ઞાન કેવળી ભગવાન કેવળ પોતાના શુદ્ધાત્માને જાણે છે, પરને નહીં. કેવળ નિજ સ્વભાવનું અખંડ વંદે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન છે તે રીતના. એ કેવળ જ્ઞાનનું લક્ષણ શું કહ્યું કોઈનો ખ્યાલ નથી. કેવળ જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશક ન કહ્યું તો શું કેવળ લોકાલોકને જાણતા નથી? જાણે છે, નથી જાણતા એ તો હમણાં નવું કર, પણ એ ખરેખર કોને જાણે છે એની તો વિચાર કર. અંદર બોલું તો તારે ખ્યાલમાં આવશે ને બધા વાતો પણ કરે છે. કેવળ નિજ સ્વભાવ, કેવળ શબ્દ વાંચો, ઓનલી માત્ર ફક્ત કેવળ જ્ઞાન વડે કેવળી પોતાના શુદ્ધાત્માને જાણે છે, પરને નહીં. એમ ઘટપટ આવીને જાણતું તેથી તેને માન, પણ જાણનારને માન. આ ઘણો છે આ છે આ છે એના અસ્તિત્વનો સ્વીકાર કર્યો, પણ એનો જાણનારો છે તે હું છું એ રહી ગયો. બિલકુલ માટે નિશ્ચય નહીં થી જ્ઞાન એટલે કેવળ જ્ઞાન સ્વપ્રકાશક છે. સ્વ એટલે પોતાને પ્રકાશનારું જ્ઞાન, તેને નિશ્ચય નહીં કહેવામાં આવે છે. તેથી દર્શન સ્વપ્રકાશક છે. જો કેવળ જ્ઞાન સ્વપ્રકાશક છે તો કેવળ જ્ઞાનની સાથે કેવળ દર્શન પણ પ્રગટ થાય છે એક સમયમાં. આગળ પાછળની પહેલું જ્ઞાન જાણે પછી દર્શન જાણે ને પછી આ જાણે એમ નહીં, અક્રમ નહીં, અક્રમે છે, ક્રમે નહીં. કેટલાક ક્રમે કહે છે કે દર્શન પહેલાં થાય ને પછી જ્ઞાન થાય, ખોટી વાત. એક સાથે યુગપદ જાતિકર્મનો અભાવ થયો, જ્ઞાનાવરણ દર્શનાવરણનો, જે સમય યુગપદ ભડકો થઈ જાય છે દર્શન જ્ઞાન તો કહે છે કે જે જ્ઞાન સ્વપ્રકાશક એ કેવળ જ્ઞાન પણ સ્વપ્રકાશક પોતાને પ્રકાશે છે તેથી દર્શન સ્વપ્રકાશક છે. નિશ્ચય નહીં આત્મા સ્વપ્રકાશક છે. શું કહ્યું? એક એક શબ્દની કિંમત છે. ભેદ પાડીને જોવામાં આવે તો કેવળ જ્ઞાનને સ્વપ્રકાશક કહ્યું અને કેવળ દર્શન ઉપયોગને સ્વપ્રકાશક કહ્યું. પણ એ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉપયોગ આત્માથી જુદા નથી. એ અભેદ નહીં આત્મા જ છે. તેથી નિશ્ચયથી આત્મા સ્વપ્રકાશક છે. ભેદ અપેક્ષાએ જ્ઞાન સ્વપ્રકાશક, ભેદ અપેક્ષાએ દર્શન ઉપયોગ સ્વપ્રકાશક અને અભેદથી જોવામાં આવે તો આત્મા સ્વપ્રકાશક છે. આત્મામાં શું જણાય છે કે આત્મા જણાય છે કે જ્ઞાનમાં શું જણાય છે કે આત્મા જણાય છે એ ભેદ છો. સમજાવવા માટે ભેદ છે. ખરેખર તો આત્મામાં આત્મા જણાય છે. જ્ઞાનમાં આત્મા જણાય ને દર્શનમાં આત્મા જણાય એ ભેદ તો વ્યવહારનું પતન થઈ ગયું. એનો વિષય આત્મા તે માટે નિશ્ચય પણ ભેદ કર્યો માટે વ્યવહાર સદગુણ વ્યવહાર એને કહેવામાં આવે છે. ટાઈમ ક્યાં વેપારી ને છે કેને કેવું નિશ્ચય ને કેને કેવો વ્યવહાર જે મારા આપ્યો છે બરાબર એમને બહુ પૂરો થઈ જાય. આ ધર્મમાં તો પરીક્ષા કરી હતી. વિજ્ઞાન લેવામાં અને દેવામાં બહુ પરીક્ષા કરે છે. દસ જગ્યાએ તો પૂછપરછ કરે કન્યા લેવી હોય તો અને કોકની કન્યા લેવી હોય તો પણ પૂછપરછ કરે કે નહીં. છતાં પૂછપરછ કર્યા પછી પણ ગડબડ થાય છે તો એક ભાવ બગડ્યો કહેવાય તો કેટલું બગડે? હા પત્ની છેતરાણી હોય એટલે કાં પત્ની છેતરાય એવું બનાવતું બને ને એવું બનાવતું સમાજમાં બને તો પડ્યું પાનું નભાવવું. અગાઉના કાળમાં મતું અત્યારે તો છૂટાછેડા થઈ જાય છે. આપણે છૂટાછેડાની વાત નથી કરતા પણ નભાવવાની વાત કહીએ છીએ. તો એક ભાવ બગડ્યો ને બીજું કેટલો ભાવ બગડે?
આ ભાવની વાત
પણ એક ભાવ બગડે ને. પણ ધર્મની બાબતમાં જો ભૂલો પડ્યો તો ભવો ભાવ એમાં કોઈ પરીક્ષા નથી કરતી. બહુ બધા પરીક્ષા કરે. ચોખા લેવા જાય તો પરીક્ષા કરે, દાંત લેવા જાય તો પરીક્ષા કરે,
માટીને મઠ પર લેવા જાય ને
તો ટકોરા મારે,
ફેરવીને ટકોરા મારે, મારી કિંમત ને માટે કરતા થતા પહેલો કઈ 5 રૂપિયા ને આચાર્ય 2 રૂપિયા
એમાં બધી પરીક્ષા કરે. એમાં ડાયો હુંશિયાર ચટોર પણ ધર્મના કામની પરીક્ષામાં પ્રભુ આ તો કાંટો બંદા મેળીએ અને કાંટો બંદા બેળીએ સમજાનું કાંટો મોક્ષ અને કાંટો નીચે ભીગવત છે. આ વાત સાધારણ નથી. પરીક્ષા કરવી જોઈએ. આ યાદ ન પાડવી. ગુરુ કહે છે એની પરીક્ષા કરવી. ગુરુ એ કહે છે કે અમારી પરીક્ષા કરજો. અમારી એટલે કંપની વ્યક્તિને નહીં. એ જે કહે છે એવું સ્વરૂપ છે કે નહીં એની પરીક્ષા કરવાની જરૂર છે. એ ગુરુ એમ નથી. અમે કહીએ એ તમારે શ્રદ્ધામાં રાખવું. સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે. શંકા કરશો મારી કારણ કે પોતે બોલ હોય પોતાના પોતે તો મેં સમજતો નથી. આવું બધું ચાલે છે.
ગુરુ મારે ગપ્પા સિત્ય સચ્ચા
સચ્ચા એવું ચાલે. પ્રભુ આ તો સાધારણ નફો નુકસાન નથી, મોટો નફો નુકસાન નો ખેલ છે. આ જો ખોટે ધંધે ચડી ગયો તો ભવનો અંત નહીં આવે ને પરીક્ષા કરીને સાચો રસ્તો મળી ગયો તો અંત આવશે. અહીંયા આચાર્ય ભગવાન થોડી સૂક્ષ્મ વાત કરે છે. આ શાસ્ત્ર ગંભીર છે. આ શાસ્ત્ર ગંભીર છે. જયારે શાસ્ત્ર સામે હોય ત્યારે એને શબ્દે શબ્દનો આપણે અર્થ કરીને અધ્યયન કરવું જોઈએ કે એ પહેલા કહ્યું કે કેવળ જ્ઞાન સપ્રકાશક, પછી કહ્યું 23 કે કેવળ દર્શન ઉપયોગ દેખવું પોતાને, હો આ પોતાની વાત ચાલે છે અત્યારે, નિશ્ચયથી નિશ્ચયમાં પર ન હો સ્વજ આવે. પેલા કહ્યું કેવળ જ્ઞાન વડે આત્માને જાણે છે નિશ્ચયથી, અને કેવળ દર્શન વડે પણ આત્મા જણાય. તો એમાં વિષય આત્મા લીધો, એનો વિષય આત્મા લીધો, છતાં પણ આત્મા વિષય છે માટે નિશ્ચય કયો, પણ એટલો ભેદ પડ્યો માટે વ્યવહાર થઈ ગયો. જ્ઞાન માં આત્મા જણાય છે, દર્શન માં આત્મા જણાય છે. પછી કહ્યું કે જેમ જ્ઞાન સપ્રકાશક, દર્શન સપ્રકાશક, એમ એક પરિણામથી અનન્ય અભેદ આત્મા છે એ સપ્રકાશક છે. પછી આત્મા સપ્રકાશક થઈ ગયું નિશ્ચય. નિશ્ચયથી આત્મા સ્વપ્રકાશક છે એટલે કે સ્વને જાણનારો છે. આ તન્મય થઈને પોતે પોતાને જાણે છે અભેદપણે, આ પરિણામી પરિણામીને જાણે છે. પરિણામી આત્મા પરિણામી આત્માને અનુભવના કાળે અનન્ય થઈને જાણે છે, તેથી દર્શન સ્વપ્રકાશક છે. ટીકા: આ નિશ્ચય નહીંથી સ્વરૂપનું કથન છે. નિશ્ચય નહીં એટલે ખરું, નિશ્ચયનું કથન એટલે ખરું, ને વ્યવહારનું કથન એટલે ખોટું. વ્યવહારનું કથન એટલે ખોટું. આ પ્રણામ સંકલ્પ ચંદ્રભુજભાઈનું છે, કેટલા ટકા સાચું?
100% ખોટું.
બસ, અને ચંદ્રભાઈ પોતે જ્ઞાનમય આત્મા એનો છે એ કથન 100% સાચું. એનો આત્મા જ્ઞાનમય છે એ તે 100 છે એ સાચું, અને આ મારું છે એ ખોટું. હા, એમ દેહ મારો એ ખોટું, રાગ મારો તે ખોટું, એક સમયની પર્યાય મારી એ પણ. હા, અહીંયા તો કે છે આ નિશ્ચયની સ્વરૂપનું કથન છે. અહીં અહીં આ ગાથામાં ટીકાકાર ટીકા ચાલુ થઈ. અહીં નિશ્ચય નહીંથી શુદ્ધ જ્ઞાનનું એટલે કેવળ જ્ઞાનનું લક્ષણ ચિહ્ન નિર્ણાણ સ્વપ્રકાશક પણ કહ્યું છે. જ્ઞાન અમે નિશ્ચય જ્ઞાન એને કહીએ છીએ કે જેમાં પોતાનો શુભાત્મા જણાય, બીજું કાંઈ ન જણાય, એને નિશ્ચય નહીં કહેવામાં આવે છે. જ્ઞાનનું લક્ષણ કેવળ જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશક છે, એમ શુદ્ધ જ્ઞાનનું લક્ષણ પણ સ્વપ્રકાશક જ છે. કેવળ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન બે સમ્ય જ્ઞાન છે, અને નિશ્ચયથી લક્ષણ બેનું એક છે. એવી રીતે સર્વ આવરણથી મુક્ત શુદ્ધ દર્શન પણ સ્વપ્રકાશક છે. જેમ જ્ઞાનાવરણ કર્મ થતી ગયું એમ દર્શનાવરણ પણ થતી ગયું છે, તેથી જેમ જ્ઞાન સ્વપ્રકાશક છે એમ દર્શન ઉદ્યોગ પણ સ્વપ્રકાશક છે. એટલે આવરણનો અભાવ થઈ ગયો, આવરણનો ભાવ આવરણ અને દ્રવ્ય આવરણનો અભાવ થઈ ગયો, પરિપૂર્ણ ભડકો થઈ ગયો પ્રકાશનો. આત્મા ખરેખર તેણે એટલે કેવડી પરમાત્માએ સર્વ ઇન્દ્રિય વ્યાપારને છોડ્યો હોવાથી ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર બધો છૂટી જશે. જો અજ્ઞાન પદમાં 13મા ગુણસ્થાને સ્થિર થવા પહેલા દ્રવ્ય ઇન્દ્રિયનો સદભાવ છે, શરીર છે, અને શરીરના પેનપાટ આંખ કાન એ બધું છે, આમ આંખ હલાવતા નથી, પટપટાવતા નથી, ઘી ભલાવતા નથી, પણ એનો સંયોગ હજી દ્રવ્ય ઇન્દ્રિયનો છે, અને દ્રવ્ય ઇન્દ્રિયના આશ્રયથી જે ભાવ ઇન્દ્રિય થતી હતી એ ભાવ ઇન્દ્રિયનો અભાવ થઈ ગયો. એટલે ભાવ ઇન્દ્રિયના જ્ઞાન ઉપયોગનો વ્યાપાર બંધ થઈ ગયો. દ્રવ્ય ઇન્દ્રિય ભલે નહીં, આ ખાલી ખોખા છે, અમારા છે, કેવળ જ્ઞાનનો ભડકો થઈ ગયો. એટલે કેવળી ભગવાન સીધા આત્માના પ્રદેશમાં અનન્ય થઈને ડૂબી ગયા છે એ જ્ઞાન દ્વારા સોને પરને જાણે છે. પણ એને ભાવ ઇન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાનની જરૂર, એને આંખની જરૂર નથી, એને કાનની જરૂર નથી. તો કહે છે સર્વ ઇન્દ્રિય વ્યાપાર ને, એટલે દ્રવ્ય ઇન્દ્રિય નહીં પણ ભાવ ઇન્દ્રિયનો વ્યાપાર. વ્યાપાર એટલે આમ આને આમ આમ ક્રમે જાણતું હતું ને એને વ્યાપાર, એ વ્યાપાર અનયોગ્ય છોડ્યો હોવાથી, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન જ નથી, અભાવ થઈ ગયો. કેવું જ્ઞાન થાય? કેવું જ્ઞાન થાય એટલે ઇન્દ્રિય જ્ઞાન ન હોય. સ્વપ્રકાશક સ્વરૂપથી લક્ષણથી લક્ષિત છે આ અમૃત જેવા વચનો છે કે આ કેવળી ભગવાનને એ સેના વડે જાણે છે કે પોતાના કેવળ જ્ઞાન એવા લક્ષણ વડે પોતે પોતાને જાણે છે. સ્વપ્રકાશક સ્વરૂપ લક્ષણથી લક્ષિત છે, આત્મા લક્ષિત થાય છે. પણ કયા લક્ષણથી? કે સ્વરૂપ પ્રકાશક સ્વરૂપ એવું જે કેવળ જ્ઞાન, એના લક્ષણથી આત્મા લક્ષિત થાય છે. લક્ષણ દ્વારા આત્મા લક્ષિત થાય છે, જ્ઞાન દ્વારા જ્ઞાયક જણાય છે, ઉપયોગ દ્વારા ઉપયોગવાન આત્મા જણાય છે. દર્શન પણ તેને બહિર્વિષય પણ છોડ્યો હોવાથી સ્વપ્રકાશક પ્રદાન છે. જેમ જ્ઞાન સ્વપ્રકાશક છે એમ દર્શન ઉપયોગ પણ સ્વપ્રકાશક છે. પરમે દેખવાનું ત્યાં વ્યાપાર બંધ થઈ ગયો છે. આ રીતે સ્વરૂપ પ્રત્યક્ષ લક્ષણથી લખી અખંડ સહજ શુદ્ધ જ્ઞાન દર્શનમય હોવાને લીધે નિશ્ચયથી ત્રિલોક ત્રિકાળવર્તી સ્થાવર જંગમ સ્વરૂપ સમસ્ત દ્રવ્યગુણ પર્યાયરૂપ વિષયો સંબંધી પ્રકાશ્ય પ્રકાશ આદિ વિકલ્પો એટલે ભેદોથી દૂર વર્તો શકો. સ્વસ્વરૂપ સંચેતન જેનું લક્ષણ છે આ પ્રકાશ વડે સર્વથા અંતર્મુખ હોવાને લીધે આખો પાડો છે. આત્મા નિરંતર અખંડ અદ્વૈત ચૈતન્ય ચમત્કાર મૂર્તિ રહે છે. વખત થઈ ગયો હોય ખાલી મારો વિચાર તમને આવશે મારા આવશે
Bye.